એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ક્યારેક ને ક્યારેક આપણા સૌના મનમાં આવે છે,
ખાસ કરીને રાત્રે સૂતી વખતે કે પછી ટ્રાફિકમાં ફસાયા હોઈએ ત્યારે.
બરાબર, કે આ બધી ભાગદોડનો મતલબ શું છે, જીવનનો અર્થ શું છે?
અને આ સવાલ ખબર છે આજે પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત બન્યો છે. આપણી પાસે માહિતીનો તો ભંડાર છે, પણ કદાચ દિશાનો થોડો અભાવ છે.
હા,
આ જ ગૂંચવણને ઉકેલવા માટે આજે આપણે બ્રિટનના જાણીતા વિચારક ટેરી ઇગલટનના પુસ્તક ધ મીનિંગ ઓફ લાઈફનો સહારો લઈશું.
બિલકુલ, અને મને લાગે છે કે આ પુસ્તકની ખાસિયત એ છે કે તે એવા લોકો માટે છે જેઓ મતલબ કોઈ ધાર્મિક ગ્રંથના તૈયાર જવાબોથી સંતુષ્ટ નથી,
અને સાથે જ જીવન સાવ અર્થહીન છે એવા નિરાશાવાદી વિચારને પણ સ્વીકારવા તૈયાર નથી.
બરાબર, તો ચાલો આ એક મધ્યમ માર્ગની શોધમાં નીકળીએ.
આપણે સીધા પુસ્તકની વાત કરીએ એ પહેલા એ જાણવું રસપ્રદ રહેશે કે આટલા ગહન વિષય પર લખનાર આ લેખક ટેરી ઇગલટન છે કોણ.
હા, એ બહુ જ જરૂરી છે,
કારણ કે તેઓ કોઈ સાધુસંત કે ગુરુ નથી. તેઓ બ્રિટનના સૌથી પ્રખ્યાત સાહિત્યિક વિવેચક અને સાંસ્કૃતિક સિદ્ધાંતકાર છે.
ઓકે,
જેમણે ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ જેવી ટોચની યુનિવર્સિટીઓમાં ભણાવ્યું છે.
બરાબર,
તો પછી સવાલ એ થાય કે એક સાહિત્યના પ્રોફેસર જીવનનો અર્થ જેવા આધ્યાત્મિક વિષય પર કેમ લખી રહ્યા છે? એમની કઈ વાત તેમને આ વિષય માટે યોગ્ય બનાવે છે?
એ જ તો એમની વિશિષ્ટતા છે. વાત એમ છે કે ઇગલટનનું જ્ઞાન કોઈ એક વિષય પૂરતું સીમિત નથી. તેઓ સાહિત્ય, માર્ક્સવાદી વિચારધારા, દર્શનશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર આ બધામાં ઊંડી સમજ ધરાવે છે. એટલે તેઓ ધર્મની વાતોને પણ સમજી શકે છે અને આધુનિક બિનસાંપ્રદાયિક વિચારોને પણ
કોઈ એક વિચારધારામાં બંધાતા નથી.
બિલકુલ, તેઓ એક બહારના વ્યક્તિ તરીકે, એક વિવેચક તરીકે આ બધા જવાબોનું વિશ્લેષણ કરે છે, અને એમની લખવાની શૈલી એ તો ખૂબ જ સરળ અને મજેદાર છે. સરસ, તો ચાલો પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આટલા મોટા સવાલનો ઇગલટન શું જવાબ આપે છે?
અહીં જ એક મોટો ટ્વિસ્ટ છે. ઇગલટન કહે છે કે જીવનનો અર્થ શું છે, આ સવાલ જ કદાચ ખોટો છે.
ઓહ,
હા, જીવનનો કોઈ એક મોટો રહસ્યમય અર્થ નથી જે કોઈ ગુફામાં છુપાયેલો હોય અને આપણે તેને શોધી કાઢવાનો હોય.
અને સાથે સાથે તેઓ એ પણ નથી માનતા કે જીવન અર્થહીન છે.
ના, એ વાતને પણ તેઓ સખત રીતે નકારે છે કે જીવન સંપૂર્ણપણે અર્થહીન અને વાહિયાત છે.
આ તો બંને બાજુથી ના પાડી દીધી. જો અર્થ શોધવાનો પણ નથી અને જીવન અર્થહીન પણ નથી, તો પછી અર્થ આવે છે ક્યાંથી?
ઇગલટન મુજબ જીવનનો અર્થ આપણે શોધતા નથી, પરંતુ આપણે તેનું નિર્માણ કરીએ છીએ.
ઓકે, આપણે જાતે બનાવીએ છીએ.
હા, અને સૌથી મહત્વની વાત, આ નિર્માણ આપણે એકલા નથી કરતા, પણ સાથે મળીને કરીએ છીએ.
સાથે મળીને,
અને આ નિર્માણનો પાયો છે પ્રેમ. પણ અહીં પ્રેમનો અર્થ કોઈ રોમાન્ટિક ફિલ્મ જેવી ભાવના નથી, બિલકુલ નહીં.
તો કેવો પ્રેમ?
અહીં પ્રેમનો અર્થ છે એકબીજાને વિકસવામાં, ખીલવામાં મદદ કરવાની એક વ્યવહારિક પ્રતિબદ્ધતા.
મતલબ કે પુસ્તકનો કેન્દ્રવર્તી પ્રશ્ન જ બદલાઈ જાય છે. સવાલ એ નથી કે જીવનનો અર્થ શું છે.
બરાબર, પણ સવાલ એ છે કે આપણે એક અર્થપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકીએ.
આ ખરેખર એક મોટો દ્રષ્ટિકોણ બદલાવ છે. તો ચાલો આ વિચારને વધુ ઊંડાણથી સમજીએ. ઇગલટન શરૂઆત એ વાતથી કરે છે કે આપણને આ સવાલ પૂછવાની જરૂર જ કેમ પડી.
બરાબર,
શું આદિકાળથી મનુષ્ય આ જ સવાલ પૂછતો આવ્યો છે? તો જવાબ છે ના.
ઓકે,
તેઓ કહે છે કે આ એક આધુનિક સમસ્યા છે. જૂના જમાનામાં જ્યારે સમાજમાં ધર્મ અને સમુદાયનું સ્થાન મજબૂત હતું, ત્યારે મોટાભાગના લોકો માટે જીવનનો અર્થ સ્પષ્ટ હતો.
હા, ઈશ્વરની સેવા કરવી, પરિવારનું પાલન કરવું, સમુદાયના નિયમો પાળવા, એ બધું એક માળખું આપતું હતું.
બિલકુલ, પણ ઔદ્યોગિક ક્રાંતિ અને વિજ્ઞાનના ઉદય પછી જ્યારે આ પરંપરાગત માળખા તૂટ્યા, ત્યારે માણસ એકલો પડી ગયો અને તેને લાગ્યું કે હવે મારા જીવનનો કોઈ નિશ્ચિત અર્થ નથી, અને ત્યાંથી આ પ્રશ્નનો જન્મ થયો. પુસ્તકમાં તેઓ આ પ્રશ્નના જુદા જુદા ઐતિહાસિક જવાબોની પણ ચર્ચા કરે છે, જેમ કે ધર્મ, વિજ્ઞાન અને પેલો આધુનિક વ્યક્તિવાદ.
હા, અને તેઓ દરેકની મર્યાદાઓ બતાવે છે. તેઓ કહે છે કે ધાર્મિક જવાબો ક્યારેક આપણી સ્વતંત્ર ઈચ્છા અને તર્કશક્તિને દબાવી શકે છે,
કારણ કે તેમાં બધું પૂર્વ નિર્ધારિત હોય છે.
બરાબર. બીજી બાજુ વિજ્ઞાન આપણને જીવન કેવી રીતે કામ કરે છે એ સમજાવી શકે છે, પણ જીવન શા માટે જીવવું એનો જવાબ નથી આપી શકતું.
સાચી વાત. વિજ્ઞાન તથ્યો આપે છે, મૂલ્યો નહીં.
બિલકુલ.
અને પેલો આજકાલનો સૌથી લોકપ્રિય જવાબ, તમારો પોતાનો અર્થ શોધો જે તમને ખુશી આપે એ કરો, એના વિશે શું?
ઈગલટન આ વિચારના તો સૌથી મોટા વિરોધી છે.
એમ?
હા, તેઓ કહે છે કે આ વિચાર આપણને ખૂબ જ આત્મકેન્દ્રિત અને સમાજથી વિખૂટા પાડી દે છે. જો દરેક વ્યક્તિ ફક્ત પોતાના સુખ અને પોતાના અર્થનો જ વિચાર કરશે તો એક સહિયારો સમાજ કેવી રીતે બનશે?
આ તો એવું થયું કે જાણે અર્થ કોઈ સુપરમાર્કેટમાં મળતી વસ્તુ હોય અને આપણે આપણી પસંદગીની બ્રાન્ડ ખરીદી લેવાની.
બસ આ જ વાત.
તો એ સ્પષ્ટ છે કે ઈગલટન જૂના જવાબોથી સંતુષ્ટ નથી, પણ ફક્ત ટીકા કરવાથી તો કામ નહીં ચાલે. આ બધા વિચારોને નકાર્યા પછી શું તેઓ કોઈ નક્કર વિકલ્પ આપે છે?
હા, બિલકુલ. અને અહીં જ પુસ્તકનો સૌથી રસપ્રદ અને હકારાત્મક ભાગ આવે છે.
ઓકે.
ઈગલટન પ્રાચીન ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલના યુડિમોનિયાના ખ્યાલને પાછો લાવે છે.
યુડિમોનિયા?
હા, જેનો સાદો અર્થ છે માનવ વિકાસ અથવા પોતાની ક્ષમતાઓને સંપૂર્ણપણે ખીલવવી. તેમના મતે અર્થપૂર્ણ જીવન એ છે જેમાં આપણે મનુષ્ય તરીકેની આપણી વિશિષ્ટ ક્ષમતાઓ,
જેમ કે તર્ક, સર્જનાત્મકતા, કરુણા
અને પ્રેમ નો ભરપૂર ઉપયોગ અને વિકાસ કરીએ.
અને આ વિકાસ પ્રેમ સાથે કેવી રીતે જોડાયેલો છે જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી?
ઈગલટન કહે છે કે આ વિકાસ એકલા રૂમમાં બેસીને શક્ય નથી, તે અગાપે પ્રકારના પ્રેમથી શક્ય બને છે.
અગાપે?
હા, આ કોઈ રોમેન્ટિક પ્રેમ નથી. આ એવો પ્રેમ છે જે એક સિનિયર કર્મચારી પોતાના જુનિયરને કોઈપણ સ્વાર્થ વગર શીખવવામાં બતાવે છે.
ઓકે.
અથવા એક મિત્ર બીજા મિત્રને તેના સ્વપ્ન પૂરા કરવામાં દિલથી મદદ કરે છે, મતલબ કે બીજાના વિકાસ માટેની નિસ્વાર્થ પ્રતિબદ્ધતા.
અને જાદુઈ વાત એ છે કે જ્યારે આપણે બીજાને ખેલવામાં મદદ કરીએ છીએ
ત્યારે આપણો પોતાનો વિકાસ આપોઆપ થઈ જાય છે.
વાહ, પુસ્તકમાં આ જટિલ વિચારને સમજાવવા માટે એક ખૂબ જ સુંદર અને સરળ ઉદાહરણ છે, છે ને, પેલું જેઝ બેન્ડનું.
હા, અને એ ઉદાહરણ આખા પુસ્તકનો સાર કહી દે છે. એક સારા જેઝ બેન્ડમાં દરેક સંગીતકાર પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતા મુક્તપણે વ્યક્ત કરે છે.
દરેકને પોતાનો સોલો વગાડવાની છૂટ છે.
બરાબર. પરંતુ તે પોતાની મરજી મુજબ ગમે તે વગાડતો નથી, તે સતત બીજા સંગીતકારોને સાંભળે છે અને બેન્ડના એકંદર સંગીત સાથે તાલમેલ જાળવી રાખે છે.
એટલે કે વ્યક્તિગત સ્વતંત્રતા અને સામૂહિક સંવાદિતા એક સાથે મળીને એક અદ્ભુત સંગીત બનાવે છે. આ જ અર્થપૂર્ણ જીવનનું મોડેલ છે.
બિલકુલ.
પણ એક મિનિટ, આ જાઝ બેન્ડનું ઉદાહરણ સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ શું તે વાસ્તવિક જીવનમાં શક્ય છે? આજની સ્પર્ધાત્મક દુનિયામાં જ્યાં દરેક જણ પોતાની સોલો પરફોર્મન્સ આપવા માંગે છે.
સાચી વાત.
ઓફિસમાં પણ એકબીજાથી આગળ નીકળવાની હોડ લાગી છે, ત્યાં આવી સામૂહિક સંવાદિતા કેવી રીતે શક્ય બને?
તમારો સવાલ બિલકુલ વ્યાજબી છે, અને ઈગલટન આ વાસ્તવિકતાને સ્વીકારે છે. તેઓ કહે છે કે મૂડીવાદ જેવી વ્યવસ્થાઓ જે સતત સ્પર્ધા અને વ્યક્તિવાદને પ્રોત્સાહન આપે છે તે આપણને આ જાઝ બેન્ડના આદર્શથી દૂર લઈ જાય છે.
તે આપણને શીખવે છે કે બીજાનું ભલું એ આપણું નુકસાન છે.
બરાબર. એટલે જ ઈગલટન માટે અર્થની શોધ એ કોઈ અંગત આધ્યાત્મિક યાત્રા નથી, પરંતુ એક સામાજિક અને રાજકીય પ્રોજેક્ટ પણ છે.
વાહ, આ વિચાર તો ખરેખર ચોંકાવનારો છે. એટલે કે મારા જીવનનો અર્થ ફક્ત મારા હાથમાં નથી, પણ સમાજની વ્યવસ્થા પર પણ આધાર રાખે છે.
હા, જ્યાં સુધી સમાજમાં એવી પરિસ્થિતિઓનું નિર્માણ ન થાય જ્યાં લોકો એકબીજાને સહયોગ કરી શકે, ત્યાં સુધી અર્થપૂર્ણ જીવન જીવવું મુશ્કેલ છે. જેઝ બેન્ડ એક આદર્શ છે, એક લક્ષ્ય છે જે તરફ આપણે સમાજ તરીકે આગળ વધવાનું છે.
પુસ્તકમાં આવા બીજા ઘણા ધારધાર વિચારો છે. મને એક વિચાર ખૂબ ગમ્યો. જીવનનો અર્થ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ જીવવાની એક રીત છે.
બરાબર. આ વિચાર આપણને મોટા મોટા જવાબો શોધવાની ચિંતામાંથી મુક્ત કરે છે. છે ને? તે કહે છે કે અર્થ કોઈ અંતિમ મંઝિલ નથી, પણ એક યાત્રા છે.
આપણું ધ્યાન અમૂર્ત ચિંતનથી હટાવીને રોજિંદા જીવનના નક્કર કાર્યો અને સંબંધો પર કેન્દ્રિત કરે છે.
હા, અર્થ એ નથી કે તમે શું માનો છો, પણ એ છે કે તમે કેવી રીતે જીવો છો.
બીજો એક વિચાર છે જેણે મને ખરેખર હચમચાવી દીધો. અર્થપૂર્ણ જીવનનો વિરોધી વાહ્યા જીવન નથી, પરંતુ તુચ્છ જીવન છે. આનો શું મતલબ થાય?
આ ખરેખર બહુ ઊંડી વાત છે. ઇગ્લેટન કહે છે કે જીવન માટે સાચો ખતરો એ નથી કે બ્રહ્માંડને આપણી કોઈ પડી નથી.
તો સાચો ખતરો શું છે?
છે કે આપણે આપણી અમૂલ્ય ક્ષમતાઓ અને સમયને નાની નાની, બિન મહત્વપૂર્ણ અને તુચ્છ બાબતોમાં વેડફી નાખીએ છીએ.
જેમ કે કલાકો સુધી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું.
હા, કે પછી બીજાની ઈર્ષા કરવી, નાની નાની વાતોમાં ઝઘડવું. આ બધું જીવનને અર્થહીન નહીં પણ તુચ્છ બનાવે છે.
આનાથી તો હું મારા દિવસના નાના નાના કામો વિશે પણ વિચારતો થઈ ગયો. શું હું મારો સમય તુચ્છ બાબતોમાં વેડફી રહ્યો છું? આ તો અરીસો બતાવલા જેવું છે.
સાચી વાત.
તો હવે મુખ્ય સવાલ એ છે કે આ બધા સુંદર વિચારોને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ?
જુઓ, આ માટે નોકરી છોડીને સમાજ સેવા કરવાની જરૂર નથી. ઇગ્લેટન વ્યવહારિકતા પર ખૂબ ભાર મૂકે છે.
ઓકે, તો પહેલું પગલું શું?
પહેલો અને સૌથી મહત્વનો બદલાવ માનસિકતામાં લાવવાનો છે. જીવનનો કોઈ એક મોટો હેતુ શોધવાની ચિંતા છોડીને આપણા રોજિંદા કાર્યો અને સંબંધોની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું.
એટલે કે તમે જે પણ કામ કરી રહ્યા છો, ભલે તે નાનું હોય, પણ તેને પૂરી નિષ્ઠા અને શ્રેષ્ઠતાથી કરવું.
બિલકુલ. અને સંબંધોમાં સ્વાર્થને બદલે સામેવાળાના વિકાસનો વિચાર કરવો. દરેક કાર્ય પહેલાં પોતાની જાતને પૂછવું, શું મારું આ કાર્ય મારા અને બીજાના વિકાસમાં મદદરૂપ છે?
અને સમુદાયનું શું? જાઝ બેન્ડના ઉદાહરણ મુજબ એકલા તો અર્થનું નિર્માણ નહીં થાય.
સાચી વાત છે. બીજું પગલું છે સમુદાય સાથે સક્રિયપણે જોડાવું. આ સમુદાય તમારો પરિવાર હોઈ શકે, તમારા મિત્રો હોઈ શકે, કે પછી કોઈ સામાજિક જૂથ.
કારણ કે અર્થ લોકોની વચ્ચેની જગ્યામાં પેદા થાય છે, એકાંતમાં નહીં.
બરાબર. કોઈને ધ્યાનથી સાંભળવું, તેમના લક્ષ્યોમાં મદદ કરવી, તેમના માટે ઊભા રહેવું, આ બધું જ પ્રેમની પ્રેક્ટિસ છે જે જીવનને અર્થ આપે છે.
તો આખી ચર્ચાનું સાર એ છે કે અર્થ કોઈ રહસ્યમય વસ્તુ નથી જે બહારથી શોધવાની છે.
ના, બિલકુલ નહીં.
પરંતુ તે આપણા કાર્યો, સંબંધો અને પ્રતિબદ્ધતાઓની ગુણવત્તાનું પરિણામ છે. મારા માટે તો આ ચર્ચામાંથી સૌથી મોટો બોધપાઠ જાઝ બેન્ડનું ઉદાહરણ જ છે. પહેલા મને તે થોડું આદર્શવાદી લાગ્યું હતું, પણ હવે સમજાય છે કે તે વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક જવાબદારી વચ્ચે સંતુલન કેવી રીતે બનાવવું તે સુંદર રીતે શીખવે છે.
અને મારા માટે સૌથી રાહત આપનારો વિચાર એ છે કે જીવનનો અર્થ શોધવાનો આટલો મોટો બોજ આપણે એકલાય નથી ઉઠાવવાનો.
હા, એ બહુ મોટી રાહત છે.
તે એક સામૂહિક સંગીત જેવું છે જે આપણે બધાએ સાથે મળીને બનાવવાનું છે. આ પુસ્તક આપણી અંગત નૈતિકતાને સામાજિક ન્યાય સાથે જોડે છે, જે આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આપણને યાદ અપાવે છે કે સાચું સુખ અને અર્થ હુંમાં નહીં પણ આપણેમાં રહેલો છે.
આ ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર મૂકવા માંગુ છું. ઇગલટન આપણને આપણી ક્ષમતાઓને ખીલવવા માટે પ્રોત્સાહિત કરે છે. તો શું આપણે ક્યારે શાંતથી બેસીને વિચાર્યું છે કે આપણી સાચી ક્ષમતાઓ કઈ છે? એવી કઈ વસ્તુ છે જે કરતા સમયે આપણે સમય ભૂલી જઈએ છીએ અને જે કદાચ બીજાના જીવનમાં પણ કંઈક મૂલ્ય ઉમેરી શકે છે? કદાચ અર્થપૂર્ણ જીવનની શરૂઆત આત્મશોધના નાના પગલાથી જ થતી હશે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.